પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 81 અને 82 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 27.
લાલ કાળા ફૂલના સંયોગે રંગ દેખાય તો પણ ખરેખર સ્ફટિક રંગાઈ ગયો નથી. સ્ફટિક રંગીન દેખાય તો પણ સ્ફટિક સ્ફટિક સ્વરૂપે પોતાના સ્વરૂપે એવો ને એવો સ્ફટિક જ છે. એની અવસ્થામાં દેખાવ ફેર જરૂર થયો છે. તે દેખાવ ભલે સ્ફટિકની અવસ્થાનો છે અથવા સ્ફટિકનો કહેવાય, તો પણ સ્ફટિકે પોતાનું સ્વરૂપ છોડી દીધું છે અને સ્વરૂપમાંથી ફરી ગયું છે અને પારદર્શકનું મટી ગયું છે, તેથી લાલ દેખાય છે એમ છે. ખરેખર તો પારદર્શકનું રહ્યું છે, પારદર્શકપણું છે, તેથી તેમાં લાલ કાળી જાય ઉઠી છે. તેથી સ્ફટિકમાં રંગ દેખાય તો પણ ખરેખર સ્ફટિક રંગાઈ ગયો નથી. તે દ્રષ્ટાંતે સ્વભાવે નિર્મળ એવા આત્મામાં ક્રોધ માન આદિ દેખાય તો પણ ખરેખર આત્મદ્રવ્ય તેનાથી ભિન્ન છે. પ્રકૃતિ સ્વભાવ એવા ક્રોધ, પ્રકૃતિનો સ્વભાવ એવું માન, પ્રકૃતિનો સ્વભાવ એવો રાગ, જ્ઞાનમાં દેખાય, જ્ઞાનમાં પ્રતિબિંબ પડે ત્યારે જ્ઞાનમાં દેખાય તો પણ ખરેખર આત્મદ્રવ તેનાથી ભિન્ન છે. જ્ઞાનમય એવો આત્મા, એણે પોતાનું જ્ઞાનમય પણ છોડી દીધું છે, મટી ગયું છે, આખું આત્મ સ્વરૂપ બદલાઈ ગયું છે, માટે ક્રોધાદી જણાયા. ક્રોધાદી જણાયા એટલે આખું આત્મદ્રવ સ્વભાવથી ફરી ગયું છે, બદલી ગયું છે, એવું તો કાંઈ નથી. જ્ઞાનની પર્યાયમાં પ્રતિબિંબ પડે છે કર્મના ઉદયનો. જેવો પ્રકૃતિનો ઉદય હોય છે રસ વિપાક, એવું એમાં જણાય છે. હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, એ સ્વરૂપની અંતર સાવધાની જે જીવને નથી, તે જીવ જે કાંઈ કર્મના ઉદયની જાણ આવે છે અથવા પ્રતિબિંબ જ્ઞાનમાં ઉઠે છે, એવું હું છું એવું પોતાનું સ્વરૂપ કલ્પે છે, માને છે, એ વિપરીતતા છે. એ સ્વરૂપ વિપરીતતાથી પણ ખરેખર આત્મદ્રવ તેનાથી ભિન્ન છે. વસ્તુ સ્વભાવમાં મલિનતા નથી. ખરેખર જ્ઞાનમય એવો જે સ્વભાવ, એમાં મલિનતા અથવા જ્ઞાનમાં મલિનતા, સ્વભાવમાં મલિનતા થઈ શકતી નથી, કરી શકાતી નથી. મલિન ભાવ છે એ પોતે પોતાના સ્વરૂપને ભૂલતા અવસ્થામાં ઉત્પન્ન થયો તો પણ જ્ઞાની એમ કહે છે કે તારો સ્વભાવ તે કાળે પણ ખરેખર સ્વભાવ આખો મલિન થઈ ગયો છે એમ નથી. અવસ્થામાં જે મલિનતા ઉત્પન્ન થઈ, એ મલિનતા તો તારા સ્વભાવને ભૂલતા થઈ છે, છતાં એ થઈ છે તે સ્વરૂપભૂત ચીજ છે નહીં, એ સ્વરૂપભૂત ચીજ નથી. એને આખે આખું સ્વરૂપ માનવું જાણવું અનુભવવું એ બહુ મોટો દોષ છે, એ બહુ મોટો દોષ છે. પોતે એવો નહીં હોવા છતાં અને જેવો છે એવો નહીં માનીને પોતાને અન્યથા સ્વીકારે છે એ એનો મોટો દોષ છે. પોતાને મલિન માને છે. જેવું અવસ્થા જ્ઞાનની અવસ્થા તો ત્યારે મલિન નથી થઈ, ત્યારે એના બીજા ગુણમાં મલિનતા રાગાદી ભાવ ઉત્પન્ન થઈ આવે છે, એની મલિનતા જરૂર છે. એની માન્યતામાં ઊંધો સ્વીકાર છે, જ્ઞેયરૂપ હું છું, જ્ઞેય પ્રતિબિંબ થયું જ્ઞેયનું, એવું હું છું એવી માન્યતામાં વિપરીતતા મલિનતા થઈ, ચારિત્ર ગુણમાં મલિનતા થઈ, આનંદ અને સુખ ગુણ છે એ દુઃખરૂપે પરિણામો અશાંત આકુલતા થઈ, એ બધું ઘણું થયું. પણ જ્ઞાન તો અત્યારે દર્પણ વત જ રહ્યું છે, જ્ઞાન તો જ્ઞાન દર્પણ વત જ રહ્યું છે, એટલે ત્યાંથી પકડાવે છે કે જો તારું સ્વરૂપ તો જ્ઞાનમય છે, જ્ઞાન સ્વભાવ તું છો, જેવું જ્ઞાન છે એવો તારો સ્વભાવ છે, અને ત્રણેય કાળે નિર્મળ છે, કેમ કે અત્યારે પણ નિર્મળતા છે તેથી તેમાં પ્રતિબિંબ ઊંચું છે. જો એમાં અરીસાની સપાટી તદ્દન ઉપર કોઈ લેપ લાગી ગયો હોય તો એ સપાટીમાં મલિનતા પડે નહીં, પ્રતિબિંબ પડે નહીં. જ્ઞાન દર્પણ જે તારો સ્વભાવ એવો છે ત્યાંથી સ્વભાવ ઓળખાવે છે. એટલે અહીંથી લીધું કે વસ્તુ સ્વભાવમાં મલિનતા નથી, ભલે આત્મામાં ક્રોધ માન આદિ દેખાય તો પણ વસ્તુ સ્વભાવમાં ખરેખર મલિનતા નથી, કેમ કે સ્વભાવ તો ત્યારે સ્વભાવ સ્વરૂપ જ રહ્યો છે. દર્પણમાં પ્રતિબિંબ દેખાયું તો પણ દર્પણ અને પ્રતિબિંબ એમ ત્યાં બેનું જ્ઞાન કર છે, એકનું દર્પણ અને દર્પણની અવસ્થા પ્રતિબિંબના આકારે થઈ છે તો પણ ત્યાં અસલ દર્પણનું સ્વરૂપ અને પ્રતિબિંબ શું જુદું એનું, કેમ કે પ્રતિબિંબ જો દર્પણ સ્વરૂપ થઈ ગયું હોય સર્વથા તો બીજું પ્રતિબિંબ એમાં ન પડે, તેનું તે પ્રતિબિંબ કાયમ રહે. પણ ખરેખર અરીસો અને એ પ્રતિબિંબ બંને જુદા જુદા છે, તેથી અરીસો એમને એમ રહી જાય છે, એની નિર્મળ અવસ્થા એમને એમ રહી જાય છે અને એની અંદરના પ્રતિબિંબો ફરતા જાય છે. જો પ્રતિબિંબો ફરે છે તો એમ સ્પષ્ટ થાય છે કે પ્રતિબિંબો અવસ્થા રૂપે કે દર્પણ રૂપે સ્થાયી થઈ ગયા નથી, એ રૂપે થઈ ગયા નથી, તેથી તે ખરેખર આત્મદ્રવ્યથી તે ભિન્ન છે, તેનાથી આત્મદ્રવ્ય ભિન્ન છે. જે કોઈ ક્રોધ માન આદિ દેખાણા તે પાછા ફરતા જાય છે, તેના તે કઈ રહેતા નથી, દેખાયા તેના તે રહેતા નથી. જ્ઞાનમાં એના જ્ઞાનાકારો બદલાતા જાય છે, તેથી મૂળ રીત અહીંયા પકડાવી છે 15મી ગાથામાં કે જ્ઞાનાકારો છે વિશેષ જ્ઞાન છે, અને વિશેષ જ્ઞાન કે જેને જ્ઞેયાકાર જ્ઞાન અહીંયા કહીએ, જ્ઞાનાકાર છે પણ જ્ઞેયાકારે જ્ઞેય સદૃશ છે એટલે જ્ઞેયાકાર જ્ઞાન છે, એને તું ગૌણ કર, એને તિરોભૂત કર, એના ઉપરનું લક્ષ ઉઠાવી દે. દેખાવા છતાં નહીં દેખાવા બરાબર થઈ જવું, અને તે પણ જ્ઞાન સામાન્યના લક્ષ પૂર્વક. આમ તો બીજો લક્ષ હોય તો દેખાવા છતાં નહીં દેખાવા બરાબર થઈ જાય, એ સાંભળવામાં લક્ષ છે, ત્યારે ચક્ષુ ભલે ખુલ્લા હોય તો પણ દેખાવા છતાં નહીં દેખાવા બરાબર થાય, ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ બરાબર એકાગ્ર હોય ત્યારે બીજું અનેક અવાજો થતા હોય તો પણ સંભળાવા છતાં નહીં સંભળાવા બરાબર થાય છે એમ નહીં, એવું તો થાય છે. પણ અહીંયા જ્ઞાન સામાન્યના લક્ષે કે જે જ્ઞાન સામાન્ય વેદનરૂપ છે, જ્ઞાન સામાન્ય છે એ વેદનરૂપ છે, સ્વવેદનરૂપ છે, પોતે પોતાના વેદનરૂપ છે, જ્ઞાન પોતે જ વેદાવી રહ્યું છે, એના લક્ષ્યપૂર્વક એના લક્ષમાં આવીને વિશેષ જ્ઞાકાર જ્ઞાન છે એને ગૌણ કર, બસ આટલી વિધિ છે. વિધિની રીતે વિચારીએ તો આટલી વિધિ છે. આત્મદ્રવ્ય તેનાથી ભિન્ન છે. જ્ઞાન સામાન્યનું વિધન એક ધારું ચાલુ રહે છે, જ્ઞાન વિશેષો પલટો મારે છે, જ્ઞાન વિશેષો બદલાયા કરે છે, તેના તે જ્ઞાન વિશેષો રહેતા નથી. જે કોઈ સામે જ્ઞેય આવે છે તે અનુસાર જ્ઞાનમાં વિશેષ એટલે ભિન્ન ભિન્ન પ્રકારે પ્રતિબિંબ આવે છે, પ્રતિબિંબ બદલાય છે, પણ જ્ઞાનનું જ્ઞાન સામાન્ય પણ બદલાતું નથી. કેમ કે તે સ્વભાવ આકારે છે, જેમ સ્વભાવ બદલાતો નથી તેમ સામાન્ય જ્ઞાનનું જ્ઞાન વેદન પણ બદલાતું નથી, એ ધારું રહે છે. જ્ઞાન વિશેષનું વેદન કરતા જ્ઞાન સામાન્યનું વેદન તિરોભૂત થાય છે. જ્ઞાન વિશેષનું વેદન સર્વ અજ્ઞાનીઓને છે, જ્ઞાન વિશેષના વેદનમાં જ પડેલા છે. કેમ કે એને એમાં દિલચસ્પી છે, એમાં એને લોલુપતા છે, એમાં એને આકર્ષણ છે, એ વિધવિધતામાં એ આકર્ષિત થઈને રોકાયેલો છે, એટલે એને જ વેદે છે. અને એને વેદવા જતા જ્ઞાન વેદનને એ ચૂકે છે. અહીં તો અંતર્મુખ કેમ થવું એ વિધિની વિષય છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન વિશેષને વેદતા જ બહિર્મુખપણું છે, અને જ્ઞાન સામાન્ય વેદનરૂપ છે તેને વેદતા, વેદનરૂપ છે તેને અવલોકતા અંતર્મુખપણું છે. આ દિશા અહીંથી ફરે છે. અંતર્મુખ કેમ થવું કે સ્વસંવેદન એ અંતર્મુખ પરિણમન છે, એમાં સ્વવેદન ચાલી રહ્યું છે, એને અવલોકીને સંવેદન કર, અવલોકન કર એટલે કે સંવેદન કર, બસ આ અંતર્મુખપણું છે. સ્વરૂપ જ્ઞાન પૂર્વક જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપના જ્ઞાન પૂર્વક. જ્ઞાની તો સ્વભાવને જ અવલોકે છે, એટલે પોતાના સ્વચ્છતા આદિ જે સ્વભાવ છે મુખ્ય તો શું લેવું છે, તો સ્વચ્છતા પણ એ જ્ઞાનનો ધર્મ છે. જ્ઞાનના અનેક ધર્મ છે, એમાંથી સ્વચ્છતા પણ એનો ધર્મ છે. જ્ઞાન છે, જ્ઞાપણું છે, જ્ઞાપણું છે એ એનો ખાસ સ્વભાવ છે, ચોક્કસ સ્વભાવ છે, કે જ્યાંથી આખો આત્મા જ્ઞાન ગોચર થાય છે. એમાં શું છે કે એવું વિચારી રાખ્યું છે કે જ્ઞેયને જાણે તે જ્ઞાન, આ બધું જણાય તે જ્ઞાન, આ બધું જેટલું કઈ અન્ય 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 જ્ઞાનમાં એવું એ વિચારી રાખ્યું છે, માની રાખ્યું છે, સ્વીકારી રાખ્યું છે. વસ્તુતા એ જ્ઞાનનું સ્વાભાવિક સ્વરૂપ નથી. અથવા કેમ એ સ્વાભાવિક સ્વરૂપ નથી કે અત્યારે જે રીતે તે પર પદાર્થોને જાણે છે અથવા વિષય કરે છે ત્યારે તે પરમાં આકર્ષિત થઈને, પરમાં અવલંબિત થઈને, પરનો આશ્રય કરીને, પર બાજુ ખેંચાઈને જાણવાની પ્રક્રિયા કરે છે. જ્ઞાનમાં તે પ્રકારે જાણવાનો સ્વભાવ નથી. ભલે અન્ય જ્ઞેયોને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, પરપ્રકાશક પણ નિશ્ચય છે એને છે, તો પણ નિશ્ચય થયું એટલે પરનું પ્રતિબિંબ થવું તે નિશ્ચય છે એનો સ્વભાવ, તો પણ પરને અવલંબીને જાણવું એવો નિશ્ચય પરપ્રકાશક પણ સ્વભાવ નથી. સ્વને અવલંબતા પર જણાય આવે એમ સ્વ પરપ્રકાશક પણ છે. એટલે જે પરિચય છે, જે પ્રકારે જાણવાની પ્રક્રિયા અનુભવ ગોચર થાય છે અને એવા જે જ્ઞાન પર્યાયોનો પરિચય છે, એવો તો જ્ઞાન સ્વભાવ હરગી નથી, બિલકુલ નથી. તો કેવો છે જ્ઞાન સ્વભાવ? કે તેથી એને જ્ઞાન સામાન્યથી બતાવો છે કે સર્વ અવસ્થામાં જ્ઞો 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 એવું સામાન્ય છે. જોકે જ્યાં જ્યાં જ્ઞાન વિશેષ હોય ત્યાં ત્યાં જ્ઞાન સામાન્ય ન હોય તો એ જ્ઞાન જ્ઞાન વિશેષપણાને પણ નામ પામતું, કેમ કે વિશેષ સતત સાપેક્ષ છે. સામાન્ય વિશેષ તો અપેક્ષિત છે, સામાન્ય વિના વિશેષ તો કેમ હોય? જો સામાન્યને ન સમજવામાં આવે તો વિશેષને પણ ખરેખર સમજવામાં આવતું નથી. તેથી વિશેષ કહેતા જ સામાન્ય પૂર્વક વિશેષનું જ્ઞાન છે ત્યાં તો. તેથી જેમ જ્ઞાન વિશેષ છે, અનેક નિરાકારે જ્ઞાનની વિશેષતાઓ થાય છે. તે વિશેષતાઓનું યથાર્થ જ્ઞાન તો ત્યારે છે કે જ્ઞાન સામાન્ય પૂર્વક અથવા એ વિશેષતા જે જ્ઞાન સામાન્યને સૂચવે છે. જ્ઞાન વિશેષ કહેતા જ એમાં જ્ઞાન સામાન્યની સૂચના રહેલી છે. બરાબર છે? ન્યાય સિદ્ધ વાત છે કે નહીં? અગ્નિ હોય તો ધુમાડો હોય, અથવા અગ્નિની કોઈ પણ પ્રકારની શિખામાં પછી હીન હોય કે અધિક હોય, એમાં ઉણાપણું જે છે, અગ્નિનો જે ઉષ્ણ સ્વભાવ છે એની કઈ શિખામાં નથી, એ તો સામાન્ય છે. પછી એની શિખા લાંબી થઈ, ટૂંકી થઈ, નાની મોટી થઈ, એ તો એની વિશેષતા થઈ, એ દશાની વિશેષતાનો સવાલ છે. પણ એમાં ઉષ્ણતા ક્યારે નહોતી? કે જો અગ્નિ નહોતો તો ઉષ્ણતા નહોતી, પણ અગ્નિ છે ને ઉષ્ણતા નથી એ વાત તો રહેતી નથી. ઉષ્ણતા સામાન્ય છે, કેમ કે એનું સ્વરૂપ છે. એમ જ્ઞો પણ જ્ઞો સામાન્ય એનું સ્વરૂપ છે. અને 17-18 ગાથામાં ભગવાન કહે છે કે આબાળ ગોપાલને આત્મારૂપે અનુભવ ગોચર છે. ભગવાન આત્મારૂપે અનુભવ ગોચર છે, એ તો આત્મા ન કહેતા એને ભગવાન આત્મા કહ્યો. વળી ગુરુદેવે એને શુદ્ધાત્મા કહ્યો. ખબર છે? શુદ્ધાત્મા શબ્દ વાપરતા હતા આચાર્યદેવે. ભગવાન આત્મા કહ્યું કે ગુરુદેવે કહ્યું કે શુદ્ધાત્મા, શુદ્ધાત્મા તને અનુભવ ગોચર થઈ રહ્યો છે. શુદ્ધાત્મા અનુભવ ગોચર થઈ રહ્યો છે એટલે શુદ્ધાત્મા એટલે સ્વભાવ, અને સ્વભાવ એટલે શુદ્ધાત્મા, એ સ્વભાવ છે. સામાન્ય જ્ઞાન સ્વભાવ તે સ્વભાવ છે, અને એ સ્વભાવ એ સ્વરૂપ પોતે છે એવું જોવા જતા એને અંતર્મુખપણું થઈ જાય છે. બહિર્મુખપણું રહેતું નથી, અંતર્મુખપણું થઈ આવે છે. એટલે આત્મામાં ક્રોધમાન આદિ દેખાય તો પણ ખરેખર આત્મદ્રવ તેનાથી ભિન્ન છે, સ્વભાવ તેનાથી ભિન્ન છે, વસ્તુ સ્વભાવમાં મલિનતા નથી. એ જ્ઞાન વિશેષનો ભેદ તેની તે અવસ્થામાં જ્ઞાન સામાન્ય રૂપ થઈ શકતો નથી. જ્ઞાન વિશેષનો ભેદ જ્ઞાનાકાર થયેલો જ્ઞાનનો અંશ તેને તે અવસ્થામાં રહેલું જે જ્ઞાન સામાન્ય તે રૂપે થઈ શકતો નથી. તો શક્તિ રૂપે થાય, ત્રિકાળી શક્તિ રૂપે થાય, એ તો પ્રશ્ન જ રહેતો નથી. પરમાણુ પલટીને વર્ણ ગંધ રસ સ્પર્શ વિનાનું ન થાય તેમ વસ્તુ સ્વભાવ બદલાતો નથી. જેમ કોઈ પરમાણુમાંથી રંગ કાઢી શકાય નહીં, ગંધ કાઢી શકાય નહીં, રસ કાઢી શકાય નહીં, સ્પર્શ કાઢી શકાય નહીં. કેરીનો રસ જોઈએ છીએ અને રંગના પૈસા બાદ કરી દો એમ ચાલે નહીં. રસની પ્રધાનતાથી ભલે રસ ખરીદાતો હોય, કોઈ એમ કહે કે ભાઈ આ રસ છે એનો રંગ છે એ બરાબર નથી, માટે ભલે એમાં મીઠાશ ઘણી હોય, બહુ સારી મીઠાશ હોય, તો પણ એના પૈસા મારે રંગના બાદ કરવા છે તો ચાલી શકે નહીં. જેમ પરમાણુમાંથી રસગંધ વર્ણ સ્પર્શ લઈ શકાય નહીં, કાઢી શકાય નહીં, બાદ કરી શકાય નહીં, તેમ વસ્તુના સ્વભાવને બદલાતો બદલી શકાતો નથી. જે નિર્વિકલ્પ જ્ઞાન સ્વભાવ, એકાકાર જે જ્ઞાન સ્વભાવ, એકરૂપ જે જ્ઞાન સ્વભાવ, એમાં કાંઈ કરી શકાતો નથી. એવો ને એવો રહે છે સદાય. આ તો પરથી એકત્વ તોડવાની વાત છે. આ વિધિ પરથી એકત્વ તોડવા માટેની છે. જે પર પદાર્થ સાથે એકત્વ થઈ રહ્યું છે, જાણતા વેટ એમાં એકતા બુદ્ધિ થાય છે, એકપણું થઈ આવે છે, અને જાણનારનું જણાનારથી ભિન્નપણું રહેતું નથી અનુભવમાં. એને કઈ રીતે તોડી નાખવું એની આ વાત છે. એકતા બુદ્ધિ તોડવી જોઈએ, એકતા બુદ્ધિ તોડવી જોઈએ એમ તો સમજાય, પણ કઈ રીતે તોડવી જોઈએ? આ રીતે ભેદ જ્ઞાન કરવામાં આવે તો તૂટે. ભેદ જ્ઞાનનો ઘણો માવરો હોવો જોઈએ. પ્રેક્ટિસ કો, માવરો કો, સતત ભેદ જ્ઞાનનો માવરો હોય ત્યારે તો આમાં શું કહેવા માગે છે એ ખરેખર સમજાય છે. ત્યારે ત્યાં સુધી માર્મિક રીતે એનું કથનનો વિષય સમજાતો નથી. ભલે વ્યાખ્યા ઉપર ઉપરથી ખ્યાલમાં આવે છે કે આમ કહેવા માગે છે, એકતા બુદ્ધિ તોડવા માગે છે, ભિન્નપણું કરાવવા માગે છે, આત્મા એકરૂપ સ્વભાવ છે, રાગથી ભિન્ન છે, ગુણ્યાકારથી ભિન્ન છે, પણ જ્યારે એના અવલોકનમાં આવે છે ત્યારે એને એ સમજાવવા લાગે છે કે આમાં કહેવા માગે છે શું. એક તો તૂટક શું છે કે કોઈ સર્વકાળે ઉદય તો ચાલુ છે, મોટો રોગ છે, મહારોગ છે આ. આત્મભ્રાંતિ સમરોગ નહીં, શ્રીમદ જે ગયું ને, આત્મભ્રાંતિ સમ રોગ નહીં. જ્ઞાકારે જ્ઞાન થયું ને મને આ મારામાં કાંઈક અસર થઈ એવી જે ભ્રાંતિ, એના જેવો એની બરાબરનો કોઈ મોટો રોગ છે? એટલે સર્વકાળે જે કાંઈ ઉદયનો ક્રમ વધી રહ્યો છે, થઈ રહ્યો છે, એ ઉદયના ક્રમમાં હું જ્ઞાન સ્વરૂપ, એટલે જ્ઞાન સામાન્ય માત્ર નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપે જે એના પ્રગટ વેદન ગોચર છે, ત્યાંથી એને ત્વરાથી એકદમ સ્વભાવને પકડવો જોઈએ. જો એક જ જ્ઞાનની અવસ્થામાં જ્ઞાન સામાન્ય છે તે નિર્વિકારપણું છે, અને જ્ઞાકાર જ્ઞાન છે એ જ્ઞાનનું ત્યાં વિકૃતિ થઈ છે, ત્યાં જ્ઞાનની વિકૃતિ થઈ છે. એકરૂપ જે જ્ઞાન સ્વભાવ ત્યાં દ્વૈતપણાને ત્યાં દ્વૈતપણું થયું છે, એટલે એમાં જે હુંપણું છે એ એકત્વ છે. ખરેખર કયું છે એમાં જે હુંપણું છે એ એમને એમ થતું નથી, જ્ઞેયલોભતાને કારણે થાય છે. ત્યાં સુધી પ્રયોગ કર્યો છે 15મી ગાથામાં કે જ્ઞાકાર જ્ઞાનમાં કોણ આવિર્ભૂતપણે પરિણમે છે, કે જેઓ જ્ઞેયના લોલુપી છે, અજ્ઞાનીઓ કે જેઓ જ્ઞેયના લોલુપી છે. અજ્ઞાનીની વ્યાખ્યા જ્ઞેય લોલુપ કર્યો છે, એ શબ્દ પડ્યા છે બરાબર. તો પણ અજ્ઞાનીઓ, તો પણ જીવો અજ્ઞાની છે, એટલે કે જ્ઞેયોમાં આસક્ત છે, તેમને તે જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાનનો એને સ્વાદ આવતો નથી. આમ કે જીવો અજ્ઞાની છે, તો અજ્ઞાનીની પરિભાષા શું? કે જેઓ જ્ઞેયમાં આસક્ત છે. જ્ઞેયમાં આસક્ત છે એનો અર્થ શું? કે આ જીવને પોતાના જ્ઞાન સ્વભાવમાં, એટલે પોતાના આત્મામાં સુખ છે એ નિશ્ચય નથી, તેથી તે જ્ઞાનમાં એટલે સ્વભાવમાં આસક્ત નથી. અન્ય પદાર્થમાં સુખ છે એવો એને નિશ્ચય છે, તેથી તે જ્ઞેયમાં આસક્ત છે. આસક્તિ શાના અર્થે છે? કે જ્યાં જ્યાં સુખ છે માનેલું ત્યાં ત્યાં જીવની આસક્તિ રહેલી છે. આ સીધી વાત છે. આસક્તિ એટલે શું છે? કે સુખના કારણે ઉત્પન્ન થયેલું ખેંચાણ, તણાવ, એને આસક્તિ કહેવામાં આવે છે. તો કેમ વિશેષ જ્ઞાકાર જ્ઞાનમાં જીવ આસક્ત છે? કે એને જ્ઞેયમાં, અન્ય પદાર્થમાં એના સુખનો નિશ્ચય રહેલો છે. જ્યાં સુધી નિશ્ચય ફરે નહીં ત્યાં સુધી એને જ્ઞેય પ્રત્યેનો મુખ્યપણું, આવિર્ભાવપણું, અથવા જ્ઞાન વિશેષને જ મુખ્યપણે વેદવું, એવું જે પર સાથેનું એકત્વ, એનું કોઈ રીતે તૂટી શકે નહીં. એ એકત્વ તોડવા માટે પહેલા એનો નિશ્ચય કરવો જોઈએ કે સુખ આત્મામાં છે, મારું સુખ મારા આત્મા સિવાય ક્યાંય બહાર નથી. બસ પછી એ પાછો વળી શકે છે, નહીતર પાછો વળી શકતો નથી. શાકના દ્રષ્ટાંતમાં એ લુલુપ શબ્દ લીધો છે. અનેક તરહના શાકાદી ભોજનોથી ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણનો તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે. અજ્ઞાની એટલે કે શાકના લોલુપ મનુષ્યોને આવે છે. બહુ સારો દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત થોડું પ્રેક્ટિકલી સમજી શકાય એવો છે કે ભાઈ 200-500 માણસનું જમણવાર કોઈ પ્રસંગે કર્યું હોય ત્યારે નિષ્ણાત માણસોને એમ કહેવામાં આવે છે કે ભાઈ શાક દાળ જરા તમે તપાસી લો, પછી ભાઈ હોય બહેન હોય જેને એ બાબતને ઉપયોગ બરાબર કામ કરતો હોય તો એ મોટું તપેલું હોય જબરદસ્ત એમાંથી ચમચો એ કાઢે અને એમાંથી થોડી વાનગી જીભ ઉપર મૂકે. જીભ ઉપર મૂકે એટલે એક વાર તો એને બધેથી ખુશમો પડે. એને જયારે નક્કી કરવું હોય કે આની અંદર જે કાંઈ કર્યું છે જે કાંઈ નાખ્યું છે 56 ભલે નાખ્યા હોય એને નક્કી કરવું પડે. એ કરે ભલે એ બધાનો એને લિસ્ટ યાદ ન હોય કરવું પડે. એ કરે ભલે એ બધાનો એને લિસ્ટ યાદ ન હોય કે આમાં 18 ચીજ કઈ કઈ નાખી છે, પણ ઉપયોગ બધેથી ફેરવીને એક વખત એને ત્યાં મૂકવો પડે કે કેમ છે આ અનુભવ જ્ઞાન છે. એ વખતે એ ત્યાં લોલુપતામાં નથી આ રહેતો. જ્યારે ચકાસણી કરે છે જ્ઞાન ત્યારે સ્વાદ લેવામાં ન રોકાઈ શકે અને એકાંતે સ્વાદને ભોગવવા જાય ત્યારે એની અંદર 56 ચીજ કઈ કઈ છે અને બરાબર છે કે નથી બરાબર એની ચકાસણીમાં એ જ્ઞાન ન રોકાઈ શકે. ના, જ્યારે જ્ઞાન ચકાસવામાં મુખ્ય થયું ત્યારે મીઠું મરચું ગળપણ ખટાશ એવી જે કાંઈ ચીજો વાપરવામાં આવતી હોય એનો ઉપયોગ એક સેકન્ડમાં એક ક્ષણમાં બધા વિષયમાં જાણે ફરી વળે છે. ત્યારે સારું છે કે ખરાબ છે એમાં એને ઇષ્ટ અનિષ્ટપણાનો કોઈ પ્રકાર ત્યાં ચકાસણીના કાળમાં રહેતો નથી. એક બે ત્રણ જણા ચાખે નિષ્ઠાન નિષ્ણાત હોય ત્યારે કોઈ એમ કે ભાઈ મીઠું જોવો તમે, શું કે આપણે મીઠામાં દ્રષ્ટાંત કરે, મીઠું જોવો તમે, મને મીઠું થોડું વધારે લાગે ત્યારે ઓલું પછી મરચું ખટાશ ગળપણ બધાને બાદ કરે એને મીઠું જોવાનું કીધું હોય ત્યારે શું કે એકલી ખારાશને તારવે સ્વાદમાં. તમે બરાબર વધારે કયો છો પણ ખરેખર એમ લાગતું નથી, મીઠું તો બરાબર લાગે છે. આટલું બધું ભૂલી ગયું તોય, શાક ભૂલી ગયું, બીજા 56 મસાલા ભૂલી ગયા પણ તોય મીઠાને જુદું જ્ઞાનમાં લેવું, એવી જ્ઞાનની અંદર જુદા પાડવાની ભિન્ન પાડવાની એક શક્તિ છે, ટેકનિક છે, એનું એ સામર્થ્ય છે. એ બરાબર એમાં કાર્યક્ષમ થઈને કાર્ય કરી શકે છે, એની એ ક્ષમતા ધરાવે છે બરાબર છે. નહીં તો કેટલી ચીજો સાથે નાખી છે, શાક તો છે પણ શાક સિવાયની કેટલી ચીજ નાખી છે, છતાં એક ચીજ ઓછી છે બરાબર છે કે વધારે છે એનો નિશ્ચય બરાબર થઈ શકે છે ચકાસીને. એ જેટલો જેમ અનુભવનો વિષય છે એમ અહીંયા પણ જ્ઞાનમાં કોઈ જ્ઞે ભળી ગયું નથી. જ્ઞેય તો જ્ઞેયના સ્થાનમાં જ રહ્યું છે, જ્ઞેયના ક્ષેત્રમાં રહ્યું છે, જ્ઞેયના સ્વભાવમાં રહ્યું છે, જ્ઞેયના દ્રવ્યમાં રહ્યું છે, જ્ઞેય જ્ઞેયના ભાવમાં રહ્યું છે. દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી જ્ઞેય જ્ઞેયમાં છે અને જ્ઞાન જ્ઞાનમાં છે, એમાં માત્ર જાણવું એ તો એમને એમ છે, એ તો જુદું જ છે, જુદું જ છે. એ તો ક્યારે જ્ઞાન વિશેષ રૂપે થતું નથી. જ્ઞાન સામાન્ય, જ્ઞાન સામાન્ય રૂપે રહે છે, જ્ઞાન વિશેષ એનાથી જુદું રહે છે. એને વિશેષની આસક્તિ અને લુલુપતા છોડીને, એમાં કાંઈ નથી એની કિંમત છોડીને, જ્ઞાન સામાન્ય ઉપર એકાગ્ર થાય તો એને પરનું એકત્વ તૂટે. પરનું એકત્વ તૂટવાની આ વિધિ છે, આ રીત છે. એનું એને સતત અંદરમાં પ્રેક્ટિસને મારો લાવવો જોઈએ. એ વગર કેમ કે વિજ્ઞાન છે એ વારંવાર કરવતની જેમ ચલાવવાની ચીજ છે. બે વચ્ચે કાપવું છે વારંવાર એને વિજ્ઞાનથી પ્રયોગ કરવો જોઈએ. અંદર વાસ્તવિક પ્રવેશ કર. હવે શું છે ત્યાં પ્રક્રિયામાં કે ભેદ જ્ઞાનમાં તો બે ચીજ વચ્ચે જુદા પણ જોતા બે ચીજમાંથી એક ચીજ પાછી લક્ષ્યમાંથી હટી જાય છે. બીજાથી જુદો, પરથી હું જુદો, એ તો પર જ્ઞાનમાં આવ્યું ત્યારે. પણ સ્વને જોતા પછી પરને જોવાનું રહેતું નથી. એ સ્વને જોયો ત્યાં પરથી છૂટો પડ્યો, પરથી છૂટો પડ્યો એટલે અંદરમાં એનો વાસ્તવિક પ્રવેશ થયો. વાસ્તવિકનો અર્થ છે અનુભવરૂપ, એનો એને વાસ્તવિક કહેવાય છે. અનુભવરૂપ પ્રવેશ જે પોતે અનુભવ સ્વરૂપ જ છે એને ધ્યાનમાં અથવા ખ્યાલમાં અથવા જ્ઞાનમાં લઈને એને અવલોકવું, એટલે અનુભવને અનુભવ રૂપે લેવો. અનુભવમાં એ વાસ્તવિક પ્રવેશ છે અને તો જ એને પરથી છૂટું પડવાનું થાય છે, એકત્વ છૂટે છે. નહીં તો એકત્વ છૂટવાનો કોઈ બીજો ઉપાય છે એને. ભેદ જ્ઞાનનો વિષય છે, એકાશમાં ભેદ જ્ઞાનનો વિષય છે. વ્યાસી હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું, વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. કે હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું, મારું જ્ઞાન દર્પણ જ્ઞાન સ્વભાવ બિલકુલ સ્વચ્છ છે, વિકલ્પની જાળ વિકલ્પમાં છે અને જ્ઞાનમાં નથી. આ તો ઉપાધિ શું ઊભી કરે છે કે જાણે મારામાં છે, જણાતા જેમ મારામાં છે એ ઉપાધિ વળે છે, બોજો ઉપાડે છે. વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. જે વિકલ્પની જાળ છે, એક ધારા વિકલ્પની પરંપરા, એક પછી એક પછી એક પછી જાળ એટલા માટે કહી છે કે જેમ કરોડિયો ઝાડમાં ઘૂંચવાય છે, અથવા કોઈ પણ પ્રાણીને ઝાડમાં ફસાવવામાં આવે છે, એમાં વિકલ્પની ઘટમાળમાં એવો ગૂંથાયેલો રહે છે, એવો એકાગ્ર રહે છે, એવો તન્મય રહે છે કે એમાંથી બહાર નીકળી શકતો નથી. માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ છૂટો પડી શકતો નથી, એટલે એને જાળ કહી. અને એક અગ્નિની જાળને જાળ કહેવામાં આવે છે કે જે જાળ દજાડે છે, જીવને બિગાડે છે, એમ આકુલતાની જાળ જીવને બિગાડે છે. કેવા થાય છે, એક વખત કાંઠે બેસીને જુએ, એમ નદીનો પ્રવાહ કાંઠે બેસીને કાંઠે ભોરીને જુએ, એમ કેવી વિકલ્પની હારમાળા એનો પ્રવાહ જાય છે. બંધ પડતો નથી, સતત 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 ચાલુ. એમાં હું પણ કરતા ગૂંચવાય છે. જ્ઞાતા રહેતા વિકલ્પ વિકલ્પમાં છે, અને જ્ઞાન એટલે પોતે આત્મામાં છે. જ્ઞાન એટલે પોતે આત્મામાં છે. ઉગાની જિંદગી એક વાત કોઈ પૂછ્યું કે આપ દો દો ચાર ચાર છ છ ઘંટે ધ્યાન લગાતે હો, તો ક્યાં છ છ ઘંટા કોઈ નિર્વિકલ્પતા થોડી રહેતી હૈ? નિર્વિકલ્પતા તો છે છ ઘંટે, ક્યાં એક ઘંટા ભી નિર્વિકલ્પ રહેવે તો કેવળ જ્ઞાન જાય. અને એ તો કઈ ગ્રહસ્થ દિશામાં સંભવિત છે, પણ છ છ કલાક બેસી રહ્યો છો તો પછી છ છ કલાક તો કઈ નિર્વિકલ્પ રહેવાય નહીં, તો પછી કરો છો શું? હું તો નાટક દેખતે હૈ, હું તો નાટક દેખતે હૈ. એનો જ્ઞાન જ્ઞાનમાં છે, અવલોકનનો અભ્યાસ ઘણો થાય છે. એમાં બીજી કોઈ પ્રવૃત્તિમાં ઉપયોગ ન હોય, એટલે ઉપયોગને કોઈ પર પ્રવૃત્તિ ન હોય તો ઉપયોગ દ્વારા પણ પ્રયત્નનો પ્રકાર જ્ઞાતા દ્રષ્ટા પણ વિશેષ છે. તો જ્ઞાતા દ્રષ્ટા થયા છે, પરિણમનમાં જ્ઞાતા દ્રષ્ટા પણ થયું છે, વિશેષ જ્ઞાતા દ્રષ્ટાપણાનો એક અભ્યાસ ચાલે છે. કોઈ પર પ્રવૃત્તિ નથી, કોઈ વિકલ્પની પ્રવૃત્તિ ત્યાં પર પ્રવૃત્તિ છે. પરિણમનમાં વિકલ્પની પ્રવૃત્તિ તેટલી પર પ્રવૃત્તિ છે, એના જ્ઞાતા માત્રપણે તમાશગીર રહીને જાણવાનો એક પ્રયોગ ચાલે છે. અને એ પ્રયોગ નિવૃત્તિના કાળમાં જરા ઠીકપણે સારી રીતે સવિશેષપણે અંતર અભ્યાસનો એક પ્રકાર ચાલે છે. એને ત્યાં એમ કહે છે કે ધ્યાનમાં બેઠા છે, નિવૃત્તિમાં બેઠા છે. ધ્યાન એટલે કે એકાગ્રતા આત્મામાં એટલી બધી રહે છે, એ પ્રશ્ન છે. પણ વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. હું તો વિકલ્પથી જુદો નિર્વિકલ્પ આનંદ ઘન છું, વિકલ્પથી હું જુદો એકાકાર નિર્વિકલ્પ આનંદ ઘન છું. સામાન્ય સ્વરૂપ આનંદ ઘન છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે. આનંદનો પણ નિવિડપિંડ છે, કેટલો આનંદ છે કે જેની કોઈ સીમા નથી. બે સુમાર આનંદ અંદર ભરેલો એવું જે આનંદ સ્વરૂપ છે, એ નિર્વિકલ્પ રૂપ છે. જેમાં વિકલ્પની કલ્પનાની આ વિકલ્પ ઉઠતા એમાં ઝાડ ઉત્પન્ન થાય છે. અનુભવ પ્રકાશમાં દ્રષ્ટાંત સ્વરૂપ છે કે જગતના જીવો રાગના રાગના કાળમાં મોક્ષ કરે છે, એને રસ આવે છે, એમાં એ મોક્ષ કરે છે. વળી એમ કહે છે કે અમારો આ આનંદનો પ્રસંગ છે, અમારો આ ખુશીનો પ્રસંગ છે, તેથી અમને એમાં હોશ આવે છે, અમને એમાં આનંદ આવે છે, સુખ થાય છે. એ કોના જેવી વાત છે એમ કરીને દ્રષ્ટાંત દીધો છે કે જેમ કોઈને અગ્નિ ચાંપવામાં આવે, અગ્નિ લગાડવામાં આવે, હળગાવવામાં આવે, અને એવી કલ્પના કરે કે મારામાં જ્યોતિનો પ્રવેશ થયો અને મરી જઈશ. હવે જ્યોતિનો પ્રવેશ નથી થયો, હમણાં ભડથો જાળ લગાડે અને સ્વર્ગમાંનું શરૂ થાય ત્યારે એવી કલ્પના કરે કે મારામાં તો પ્રકાશ પ્રકાશ થઈ ગયો, જ્યોતિ પ્રગટી, મારામાં તો જ્યોતિ નથી પ્રગટી, હમણાં પતિ જઈશ. એવું છે એમ ભાઈ આનંદમાં ખુશી માને છે, હળગે છે અને ખુશી માને છે એમ કે કલ્પના કરે છે, અનેક પ્રકારે કલ્પના કરે છે. જ્યાં જ્યાં દુઃખ છે ત્યાં સુખની કલ્પના કરે છે. વિચિત્રતા તો એવી છે કે થાય છે દુઃખ અને કલ્પે છે સુખ. દુઃખ અને તે પણ ઘણું દુઃખ છે. જ્યાં એનો રસ વધે છે, રાગ રસ તીવ્ર થાય છે ત્યાં આકુલતા પણ તીવ્ર થાય છે. પણ એના જ્ઞાનમાં છેતરામણ થાય છે અથવા વિપરીત કલ્પનાને લઈને જ્ઞાન પણ વિપર્યાસ ભજે છે ત્યાં આ તો સુખ છે. સ્થૂળ સ્થૂળ ભૂલ છે, સૂક્ષ્મ ભૂલ નથી, પણ એ સ્થૂળ ભૂલ છે. વસ્તુ શું છે? એ વસ્તુ એટલે એક અવસ્થાનો ભાગ છે, એક તત્વ છે, જગતનું એક તત્વ છે. એમાં તે પણ તો છે એનું. જીવ સ્વરૂપમાં સમાયેલો રહેતો નથી, પોતાના પરિણમનથી સ્વરૂપમાં સમાવિષ્ટ સ્વરૂપમાં સમાતો નથી, અને બહારમાં ખેંચાય છે ત્યારે એને વિકલ્પની ઉત્પત્તિ થાય છે. બહારમાં કેમ ખેંચાય છે કે એમાં એને બહારમાં સુખનો નિશ્ચય રહ્યો છે, આ તકલીફ છે. એટલે તો એમ કહ્યું કે તું વિચારણાની ભૂમિકામાં છું, જ્યાં સુધી વિચાર ચાલે છે ત્યાં સુધી વિચારથી પણ એ તો તપાસ કે જ્યાં જ્યાં સુખનું વેદન થાય છે. જ્ઞાની એમ કહે છે કે ત્યાં સુખ નથી પણ સુખનો આભાસ છે, અને તે ખરેખર તો દુઃખરૂપ છે પણ એમાં સુખનો આભાસ છે. તો એને તું તપાસતો ખરો કે ખરેખર આમાં સુખની કલ્પના થઈ નિશ્ચય મારો જૂઠો છે, ખોટો નિશ્ચય છે, ત્યાં ખરેખર ક્યાંય સુખ છે? ખરેખર સુખ હોય તો ખસે નહીં, અને ખરેખર સુખ હોય તો એને એને કાયમી ત્યાં કોઈ નિરાશ શાંતિને ચેન થવું જોઈએ. સુખને સુખના સ્વભાવથી તો નક્કી કરવા જાય કે ખરેખર સુખ શું, એનો સ્વભાવ શું, કે સુખની કલ્પના કરી તે સુખ. એટલે તો શ્રીમદજી પહેલી ચોંટે વાત કરી છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. ઓછામાં ઓછો આટલું તો તું વિચાર કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જ્યાં જ્યાં તને સુખનો ભાવ આવે છે પણ તમે નથી વિચારતો. આકુલતા કેમ થઈ ત્યાં ને ત્યાં કેમ આકુલતા થઈ? માટે પછી દુઃખ તે સુખનું સુખના સ્વરૂપમાં હોઈ શકે, બહુ અંતર મંથન ને વિચારણા માંગે એવો વિષય છે. જ્યાં સુધી નિશ્ચય ફરે નહીં ત્યાં સુધી પરિણામની દિશા બદલાતી નથી. એક વાર એને નિશ્ચય ફરવો જોઈએ અને એવી અંતર સુખની પીપાસા રહેવી જોઈએ, હોવી જોઈએ, કે જેથી એને વિકલ્પમાં દુઃખ લાગે, વિકલ્પમાં એને વિકલ્પ માત્રમાં દુઃખ એને લાગે, એને લાગવું જોઈએ એટલી હદે એની યોગ્યતા આવી જોઈએ. એ સિવાય તો બીજો કોઈ નિવેડો આવે એવો પ્રકાર છે. હું તો કહે છે કે વિકલ્પ, હું તો વિકલ્પથી જુદો નિર્વિકલ્પ છું, આનંદ ઘન છું, એવો ને એવો પવિત્ર છું. રાગ અંશમાં વિકલ્પ અંશમાં મલિનપણું જે છે એનાથી વિરુદ્ધ એવો જે ભાવ તેને પવિત્ર કહેવામાં આવે છે. અહીંયા ભાવની મલિનતા ને ભાવની પવિત્રતા, પવિત્રતા ને અપવિત્રતા, એ આત્માના ભાવનો વિષય છે. વિષ્ટાદિ અશુચિને મલિન છે એમની, એ પૂદગળનું પણ મલિન ને મલિનપણું ને શુદ્ધપણું ને અશુદ્ધપણું, શુચિ અશુચિ પૂદગળમાં છે એ પૂદગળના પર્યાય છે. આત્માના ભાવમાં જે રાગની ઉત્પત્તિ તે મલિનપણું છે. જેટલો રાગાંશ છે એક અંશે એક કણે હોય તો પણ એ મલિનપણું છે. કોઈ એમ કહે કે શુભ રાગમાં તો રાગનો કણ, રાગની મંદતા એટલે રાગ ઘટ્યો છે, તો ભલે થોડો રહ્યો, કોઈ એમ કહેશે કે ઘણી વિસ્તારની પણ થોડી વિસ્તાર ભલે ચોંટેલી હે, એવું કોઈ ઈચ્છું નથી. અને તે પણ મુખ ઉપર હોય તો એ તો કોઈ પસંદ કરતો થોડું પણ નહીં. ઉપયોગ છે એ એનું મુખ દ્વાર છે, અને ત્યાં રાગાદિની મલિનતા, શુદ્ધોપયોગ શુદ્ધ સ્વભાવની પવિત્રતા જોનાર એક કણ પણ એને છે મલિનતાના કણને, પવિત્રતા ને શુદ્ધિ ને ઈચ્છનાર જરા પણ એને છે નહીં. એને મલિનતા મલિનતા રૂપે એને જ્ઞાનમાં આવવી જોઈએ. એ બધી ઓળખ છે ને, એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ, આ મુદ્દાનો વિષય છે. સુખની જાતિ શું, જ્ઞાનની જાતિ શું, પવિત્રતાની જાતિ શું, મલિનતાની જાતિ શું, એની જાતને એને ઓળખવી જોઈએ. એ જ્યાં સુધી એને ઓળખાણ થાય ત્યાં સુધી ક્યાંથી ખસવું ને ક્યાં જમવું એ પ્રકારનો જે પ્રોસેસ છે, અંદરની પ્રક્રિયા છે, એ ભેદ જ્ઞાનમાં ચાલુ થતી નથી. અને એ એની વિધિ જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી વિધિનું કોઈ ફળ આવે એ કઈ રીતે બની શકવા યોગ્ય છે? નિશ્ચય કરવો કહો, ઓળખવું કહો, નિર્ણય કરવો કહો. પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. તાવત શબ્દ પડ્યો છે સંસ્કૃતમાં, પ્રથમ એ અનુભૂતિનું ત્યાં શ્લોક છે, ગાથા છે, મુકુંદાચાર્યની અનુભૂતિની ગાથા છે. પક્ષાંતિક્રાંત થવું કેમ, નિર્વિકલ્પ કેમ થવું, એ વિષય છે ગાથાનો. આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય ટીકામાં એના કારણને ઉપાડીને ટીકા કરે છે કે આવા નિર્વિકલ્પ અનુભવ થવામાં પહેલા પ્રથમ તો એણે શ્રુત જ્ઞાન દ્વારા, જે શ્રુત જ્ઞાનમાં તેની દ્રવ્યશ્રુત છે, આ શ્રુત જ્ઞાન એટલે જે દ્રવ્યશ્રુતમાં આત્માના સ્વરૂપને યથાર્થ પ્રકારે કઈ દેખાડ્યો છે એવું જેમાં કથન છે, તે દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. આત્મા જ્ઞાન સ્વભાવી છે, માત્ર જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય થાય, એટલે એવો હું છું એવા ભાવે પોતાને ભાસવા લાગે, એનો પ્રતિભાસ આવે, ત્યારે એને જાતિ ઓળખાય છે. આત્માની જાતિ શું, પવિત્રતાની જાતિ શું, નિર્વિકલ્પણાની જાતિ શું, આત્માના સુખ અને આનંદની જાતિ શું, એની સામે પ્રતિપક્ષ વિકલ્પની જાતિ શું, મલિનતાની જાતિ શું. એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખે, વિકલ્પથી મલિન થાય, મલિન થઈ મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છો. થોડી જાત ઓળખવા માટે બહુ સુંદર વ્યવસ્થા છે, એનું જ્ઞાનનો અંશ જે પર્યાયમાં ખુલ્લો છે એમાં સ્વભાવ જાતિ અપેક્ષાએ ખુલ્લો છે, ખુલ્લમ ખુલ્લો છે. કહે છે કે વિકલ્પથી મલિન થઈ એટલે મલિન માનીને એ છેતરાઈ ગયો છે. વિકલ્પ થયો એટલે હું આખો વિકલ્પ રૂપે થયો એમ માને છે, મલિન થઈ ગયો હું આખો મલિન થઈ ગયો. રાગ થયો એટલે હું આખો રાગી થઈ ગયો, ક્રોધ થયો એટલે હું આખો ક્રોધી થઈ ગયો. એવો થઈને એટલે એવો માનીને એને ભ્રમણા થઈને એ છેતરાઈ ગયો છે. જ્યારે વિકલ્પ થયો ત્યારે પણ જ્ઞાન તો જાણવા રૂપે જુદું કામ કરે છે, પણ એની સાવધાની એકલા વિકલ્પ અંશ ઉપર મલિન અંશ ઉપર છે, એટલે આખો પોતે એમ પકડાય છે એમાં. ત્યારે જો એ સાવધાન થાય કે હું તો જ્ઞાતા માત્ર છું, જાણનાર માત્ર છું, અને જાણનારમાં મારામાં કોઈનો પ્રવેશ નથી, ન તો વિકલ્પનો પ્રવેશ છે, ન વિકલ્પના વિષયનો પ્રવેશ છે. બધું વિપરીત પરિણમે છે, પણ એમાં જ્ઞાન નથી પરિણમતું વિપરીત. જ્ઞાન છે એ અજ્ઞાનની દિશામાં પણ જ્ઞાન વિવેક કરી શકે છે. જ્યારે ભ્રમણામાં પડ્યો છે ત્યારે પણ એને ભ્રમણાનું સ્વરૂપ સમજાવી શકાય છે. જ્યારે આત્માને ભૂલ્યો છે ત્યારે પણ એને આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, કેમ કે એના જ્ઞાનમાં એક થોડોક અવકાશ છે, ખાલીપણું છે. જો એ સમજવા ધારે અને જ્ઞાન કરવા ધારે તો એ જ્ઞાનથી જ ઉપડી શકે એમ છે, ત્યાં એની જગ્યા છે. ત્યાંથી એને પોતાના સ્વભાવને ગ્રહણ કરવાની, જ્ઞાનમાં વ્યક્ત સ્વભાવ હોવાથી અને તે વ્યક્ત સ્વભાવને ગ્રહવાનું કાર્ય પણ જ્ઞાન જ કરતું હોવાથી અને જ્ઞાનમાં જ તે સ્વભાવ રહેલો હોવાથી બહુ સુંદર અવકાશની વ્યવસ્થા છે. જો જીવ ભલે અજ્ઞાનમાં છે ત્યારે પણ અજ્ઞાન મટાડવા ચાહે તો મટી શકે છે, અને એવી જો પરિસ્થિતિ ન હોય તો કોઈ અજ્ઞાની ક્યારે જ્ઞાની થઈ શકે? અનંતા થયા ને અનંતા થશે, અને એમાં કઈ તર્ક કરવા જેવું નથી. જેમ કહે છે એમ એ પ્રેક્ટિસમાં મૂકે અથવા અનુભવની પદ્ધતિ એ પ્રયોગ કરીને જોવે કે આ કહે છે એવું છે કે નહીં, ને એ પ્રમાણે કોઈ શક્યતા રહેલી છે કે નહીં તપાસે. એમ ક્યાં કહે છે કે અમે કહીએ એમ તું માની લઈએ, અમે કહીએ એ પ્રકારે તું અનુભવમાં મૂકીને નક્કી કર. અમે કહીએ માટે માની લે એમ નક્કી કરવાની વાત નથી, પણ તારા અનુભવમાં મૂકીને નક્કી કર બસ. તો તને સ્વયં સમજાશે કે કહેનાર કોઈ આ વાત અનુભવમાં આવીને કરે છે, અને આ અનુભવ અનુભવની પદ્ધતિથી બહુ સાનુકૂળ પદ્ધતિ વાળો છે, પ્રતિકૂળ પદ્ધતિ વાળો નથી પણ સાનુકૂળ પદ્ધતિ વાળો છે. ભલે પ્રદેશે, હા હા ભલે પ્રદેશે પ્રદેશો પડે, હા હા બરાબર. કેમ કે ગુણ છે એ પૂરા ક્ષેત્રમાં એની અવસ્થા હોય છે, ગુણની અવસ્થા એના પૂરા ક્ષેત્રમાં છે. જો ચારિત્ર ગુણનો પર્યાય એવો રાગ પરિણમે છે તો આત્માના પૂરા ક્ષેત્રમાં પરિણમે છે. એમાં મનમાં જ રાગ થાય છે એવું કાંઈ નથી, અહીંયા જ રાગ થાય છે એવું કાંઈ નથી, પૂરા ક્ષેત્રમાં થાય. પણ ભલે પૂરા ક્ષેત્રમાં થાય તો પણ એની જાતિ તે સ્વભાવની જાતિ નથી, આ ગુણ છે. અને જ્ઞાનની જ્ઞપણાની જાતિ તે સ્વભાવની જાતિ છે. એમ સ્વભાવ જાત અને વિભાવ જાતને જુદા જુદા ઓળખે તો એને મલિનતા ઓળખાશે અને પવિત્રતા ઓળખાશે, એને દુઃખ ઓળખાશે અને એને સુખની જાતિ ઓળખાશે. બસ એકવાર સુખની જાતિ ઓળખાણી કે જ્ઞાન